समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा 37મી आपणे स्वाध्याय कर्यो अने पूज्य गुरुदेवे 37મી गाथा उपर जे प्रवचनों कर्या एमाना केटला अंशो आपणे जोया। एमांथी थोड़ीक वधारे वात आजे लई अने आपणे आगळ वधीए। प्रवचन रत्नाकर भाग बीजो एमां पान नंबर 204 प्रवचन रत्नाकर भाग बीजो एमां पान नंबर 204 कॉम्प्यूटर में गो टू पेज नंबर 216 एमां बीजो पेरेग्राफ एमां कहे छे के सर्व परद्रव्यो मारा संबंधी नथी कारण के टंकोत्कीर्ण एक ज्ञायक स्वभाव भावपणा थी परमार्थे अंतरंग तत्व तो हूँ छू। हूँ तो ज्ञायक स्वभावना स्वरसना सत्नु सत्व छू। हूँ आत्मा सत अने ज्ञायकपणु ए मारू सत्व। हूँ आत्मा सत होवापणे छू અને જ્ઞાયકપણું એ મારું સત્વ એટલે કે હું એવો જ્ઞાન સ્વભાવી છું। પહેલા જે પ્રચંડ જ્ઞાન જ્યોતિની વાત કરી અને એ સ્વ અને પરને પ્રકાશનારો છે એ વાત કરવામાં આવી અને જ્યારે એ પરને પ્રકાશે છે ત્યારે એને જગતના બધા જ પદાર્થો એટલે છ દ્રવ્યો એમાં એકરૂપ અંદર ભળી ગયા હોય એવા એને દેખાય છે પણ એમાંથી કોઈ સાથે એને સંબંધ નથી અને પોતે ભગવાન આત્મા છે। નાયક સ્વભાવપણાથી એ પોતે ભરેલો છે અને એક નાયક સ્વભાવ એનો પોતાને કારણે છે એનું કારણ બીજું કોઈ નથી એટલે એક નાયક સ્વભાવ ભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું અને એ પોતે અંતરંગ તત્વ છે ત્યારે બીજા બધા જ જે છે એના સિવાયના જે છે તે બધા પર છે એને બાહ્ય તત્વ કહી દીધા એ અપેક્ષાથી એને બાહ્ય કર્યા છે અને બધા એ બાહ્યમાં રહ્યા છે બધા જ પોતે પોતાના સ્વભાવે પરિણમે છે એ બહારમાં જે રહ્યા છે એટલે પોતે સ્વ એ સિવાયના બધા જ છ છ દ્રવ્યો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળ ઉદગળ એના સ્કંદ બધા એની બધી રચનાઓ અને બીજા જીવો એ બધા એનાથી જુદા છે પર છે એ બધા જ્ઞેય છે અને એ બધા જ્ઞેયો સાથે એને કંઈ સંબંધ નથી એ માત્ર એને જાણનારો છે એટલે એના જ્ઞાનની પર્યાયમાં એને જણાય છે પણ એ જણાય છે ત્યારે પણ એ જ્ઞાન એનું છે અને ખરેખર તો એનું જ્ઞેય તો એ પોતાનું સ્વરૂપ છે એ જ જ્ઞેય છે બાકી બીજું બધું એને જણાય છે અને જ્યારે એ પોતે પોતાને જાણનારો થાય છે પોતે પોતાને જાણનારો થાય છે ત્યારે એ પેલું બધું જે જ્ઞેય છે એ જ્ઞેય જ્ઞાયક એવા સંબંધરૂપે પણ રહેતું નથી। જે પરજ્ઞેયો છે એને જ્ઞેય જ્ઞાયક એવા સંબંધરૂપે પણ રહેતા નથી માત્ર પોતે પોતાને જ જાણનારો થાય છે તો એ બીજા બધા સાથે એને કોઈ સંબંધ નથી એ વાત મૂળ ગાથામાં કરવામાં આવી અને વિશેષતાથી વાત કરી કે પોતે કેવો છે એની વાત આમાં લેવામાં આવી। વિશેષતાથી જે વાત કરવામાં આવી એમાં શું કહેવામાં આવ્યું કે પોતે તો એક ઉપયોગ સ્વરૂપ છે પોતે એક ઉપયોગ છે તે હું છું જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન દર્શનનો ઉપયોગ છે તે હું છું અને એમ જાણવું, અથવા તો બીજી રીતે કહીએ તો કે એવો ઉપયોગ થવો ને એ ઉપયોગને અથવા તો એવું જાણવું એને આ છ દ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહેવામાં આવ્યું. અહીંયા એની સાથે જે વાત એક મહત્વની જે લીધી, એ પોતાની વાત લીધી કે હું કોણ છું, કેવો છું, એની વાત લીધી. અને એ હું જે છું તે કોને આભારી છું, કોને લીધે છું, એ વાત લીધી. હું જ્ઞાયક છું, ત્રિકાળ જ્ઞાયક છું, અને પ્રચંડ એવી જ્ઞાન શક્તિ હું ધરાવું છું કે જે જ્ઞાનની અંદર બધું મને જણાય છે. અને એનું કારણ મારું પોતાનું સત્વ છે, એ બીજાને કારણે નહીં. એ જાણવાનું થાય છે, જાણપણું જ્યારે જીવ કરે છે તો એ સામે જ્ઞેયો છે માટે જાણે છે એમ નહીં, પણ પોતાના જ્ઞાનની એવી નિર્મળતા છે માટે એ બધું એને પોતાના જ્ઞાનમાં એ અન્ય જ્ઞેયો બધા પ્રતિબિંબિત થાય છે, એવી પોતાના જ્ઞાનની નિર્મળતા છે એમ અહીંયા તો કહેવું છે. એટલે નિજ રસથી પ્રગટ થયેલો એ જે પોતાનો ફેલાવ, જ્ઞાનનો ફેલાવ, અને જે પ્રચંડ ચિન્હ માત્ર શક્તિ, એને લીધે થઈને બીજું બધું જે છે એ બધા પરજ્ઞેયો છે એના જ્ઞાનમાં એ પ્રકાશિત થાય છે. એટલે આત્માના જ્ઞાન પ્રકાશમાં એ બધા એ છ દ્રવ્યો ભલે એ જણાય છે, પણ જણાય છે છતાં એ મારા નથી, એ સર્વ પર દ્રવ્યો સાથે મારે કોઈ સંબંધ નથી. હું એક જ્ઞાયક સ્વભાવી છું અને એ હું અંતરંગ તત્વ છું, ને એ બધા મારાથી જુદા બાહ્ય છે. મારાથી બધા બહાર છે એટલે બાહ્ય કયા છે, અને એ બધા એ મારા જ્ઞાનમાં ઝળકે છે છતાં એ મારામાં પ્રવેશ પામતા નથી. એ મારા જ્ઞાનની પર્યાયમાં એ ઝળકે છે, એ પ્રકાશિત થાય છે, તે છતાં એ કંઈ મારા જ્ઞાનમાં એ પ્રવેશ પામતા નથી. એ બધા જ પોતપોતાના સ્વભાવે રહ્યા છે. સર્વને પોતાનો સ્વભાવ છે, એ બીજા બધા જ દ્રવ્યોને પોતાનો જે મૂળ સ્વભાવ છે એવા સ્વભાવને છોડીને, એવા સ્વભાવનો અભાવ કરીને એ કંઈ મારા જ્ઞાનમાં પ્રવેશ પામતા નથી. અને એમ થતાં એવું થાય છે ત્યારે હું તો એવો ને એવો ત્રિકાળી ત્રણેય કાળ જેવો જ્ઞાન સ્વભાવી છું, એવો જ રહું છું, અને હું સ્વયંમેવ મારા આત્માનું જ્ઞાન કરતો થકો. એટલે મારા જ્ઞાન સ્વભાવ આત્માને જ જ્ઞેય બનાવીને, મારા ઉપયોગને ત્યાં સ્થિર કરીને હું અનાકૂળ એવા આત્માના આનંદને અનુભવું છું, આત્માના આનંદને અનુભવું છું. અને જ્યારે એવા આત્માના આનંદનો મને અનુભવ થાય છે એટલે મને સ્પષ્ટપણે એનો અપૂર્વ એવો અલૌકિક એવો સ્વાદ આવે છે. અને એ સ્વાદ આ પરજ્ઞેયોને જાણતા એના સ્વાદ કરતા એ જુદો સ્વાદ છે, એમ હું એને મારાથી તદ્દન ભિન્ન જુદા જાણું છું, એમ મારાથી એ બધા છ દ્રવ્યોને મારાથી ભિન્ન કરું છું, એમ મને છ દ્રવ્યોથી ભેદ જ્ઞાન વર્તે છે. આ વાત આખી ટીકામાં કરવામાં આવી. એમાં કેટલીક વાતો સૂક્ષ્મ છે એ ગુરુદેવે લીધી, એ આપણે જોઈ રહ્યા છીએ. એ સૂક્ષ્મતાનો અભ્યાસ કરતા આપણી દ્રષ્ટિ બદલાય અને એક બીજા પ્રકારે મનોમંથન ચાલુ થાય, એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ. અહીંયા ગુરુદેવે એ વાત લીધી છે કે હું તો જ્ઞાયક સ્વભાવના સ્વરસનું સતનું સત્વ છું. હું એટલે આત્મા એ સત, અને જ્ઞાયક પણ એ મારું સત્વ. હું ભગવાન આત્મા છું, સત છું એટલે હોવા પણે છું, મારી સત્તા છે. સત્તા છે એટલા માટે સત્તા છે કે હું અવિનાશી છું, મારી આદિ પણ નથી અને મારો અંત પણ નથી. એટલે હું અનાદિથી અને છું અને અનંતકાળ સુધી રહેવા વાળો છું, એટલે હું સત છું. અને મારું સત્વ એટલે મારું જ્ઞાયક પણ, હું જાણનાર દેખનાર છું, જ્ઞાન સ્વભાવી છું, એ મારું સત્વ છે. તેથી જ્ઞાયક સ્વભાવપણાથી હું અંતરંગ તત્વ છું અને પેલા જે બાકીના જે પરદ્રવ્યો છ દ્રવ્યો છે તે મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી એ પરમાર્થે બાહ્ય તત્વપણાને છોડવા અસમર્થ છે. એટલે કે મારા સ્વભાવ રૂપે એ પરિણમે એમ નથી, પોતે એ બધા છ એ છ દ્રવ્યો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે અને એ પોતે પોતાનો સ્વભાવ છોડી અને મારો જે સ્વભાવ છે એવા ભાવે એ થવામાં અસમર્થ છે, એટલે એમ થતા નથી. ગુરુદેવ કહે છે કે સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેશથી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે, તેથી તેઓ પરમાર્થે બાહ્ય તત્વપણાને છોડવા અસમર્થ છે. બધા જ આવી ગયા, સ્વથી જુદા જે છે બધા જ પર દ્રવ્ય એ બધા જ પોતે પોતાના સ્વભાવમાં રહ્યા છે. જો અહીંયા સ્વભાવનો અર્થ એમ નથી કરવાનો કે એમનો અરિહંત ભગવાનનો સિદ્ધ ભગવાનનો સ્વભાવ અને મારા આત્માનો સ્વભાવ એક સરખો એ અપેક્ષાથી અહીંયા વાત નથી કરી. અહીંયા એમને જુદા કયા સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેશથી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે એમ કહેવામાં પોતાનો ભાવ તે પોતાનો એ અપેક્ષા લેવી છે. મારો જે ભાવ છે તે મારો છે, સ્વ મારો સ્વ કહેતા જે ભાવ છે તે હું મારાપણે છું તે, અને તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એ પોતે પોતાના ભાવપણે છે તે, એ એમના ભાવપણે છે હું મારા ભાવપણે છું, એટલે એ મારાથી ભિન્ન છે. એ પોતે સ્વભાવપણે છે તો એમનો સ્વભાવ એ મારાથી ભિન્ન છે, તેથી તેઓ પરમાર્થે મારા સ્વ કરતા એ મારાથી બાહ્ય છે. હું અંતરંગ છું એ બહારમાં છે એટલે એ બાહ્ય તત્વ કહ્યું, અને એ પોતે એ બધા જ પ્રદ્રવ્યો પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યા છે, પોતાના નિજ ભાવે રહ્યા છે, એટલે એ પોતે એવા ભાવને છોડી અને મારા જ્ઞાન સ્વભાવની અંદર બેસતા નથી એમ કહેવું છે. એટલે બાહ્ય પદાર્થો મારા સ્વભાવથી ભિન્ન છે અને પોતાના સ્વભાવને છોડવા અસમર્થ છે, અર્થાંત તેઓ પોતાના સ્વભાવમાં જ ટકી રહેતા હોવાથી પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં બેસતા નથી. જો મારા જ્ઞાનમાં એ જણાય છે ત્યારે પણ એ ત્યાં રહીને એમના સ્વભાવમાં રહીને મારા જ્ઞાનમાં એ ઝળકે છે. એ પરદ્રવ્યો જે છે એ કંઈ મારા જ્ઞાનમાં આવી જતા નથી, મારી અંદર પ્રવેશ પામતા નથી, મારું જે સ્વરૂપ છે એમાં એ દાખલ થતા નથી. એ મારા જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે, દેખાય છે, જણાય છે, ત્યારે પણ એ બધા જ પરદ્રવ્યો એ પોતે પોતાના સ્વભાવમાં જ પરિણમી રહ્યા છે. છ એ છ પ્રકારના દ્રવ્યો એ પોતે પોતાના સ્વભાવમાં જ રહ્યા, ત્યાં રહ્યા રહ્યા, પોતાના સ્વભાવમાં રહ્યા રહ્યા, મારા જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે. એમ નથી કે મારા જ્ઞાનમાં આવી જાય, મારા આત્માના સ્વભાવમાં પેસી જાય અને મને એનો અનુભવ થાય, એમ નથી. એ પોતે પોતાનો સ્વભાવ છોડીને મારામાં પ્રવેશે એમ નથી, પણ એ છે દ્રવ્યો બહારમાં જ રહ્યા, એટલે કે હું સ્વ એનાથી બહારમાં જે કંઈ છે તે બધું પર છે, એમ એ બહારમાં પરમાં રહ્યા છે, પર ભાવે રહ્યા છે, એટલે એ એમના સ્વભાવે રહ્યા છે, અને ત્યાં જે સ્વભાવે રહ્યા છે એવા સ્વભાવે ત્યાં રહીને મારા જ્ઞાનમાં એ મને જણાય છે. એટલે મારા જ્ઞાનમાં એ આવી જતા નથી. એ બાહ્ય અનંત તત્વો છે, કેટલા તત્વો, કેટલા જીવો, અનંત જીવો, અનંત જીવોની બધાની પર્યાયો અને એમની સાથે એ પર્યાયને અનુરૂપ રહેલા બધા શરીરો, એ બધું પૂતગળ, અને એક પરમાણુથી માંડી અને અનંત અનંત પરમાણુ રૂપે થતા સ્કંદ, એક એક પરમાણુ છૂટો હોય અને પછી પરમાણુ ભેગા થઈને સ્કંદ બને તો સ્કંદમાં પણ કેટલા અસંખ્યા પરમાણુથી થતા સ્કંદ, કેટલા પરમાણુથી જાત જાતના અનેક પ્રકારના અસંખ્ય પ્રકારના સ્કંદ, એ બધા પરમાણુઓ અને આ ધર્માસ્તિકાએ અને અધર્માસ્તિકાએ આકાશ અને કાળ, આકાશની અગાન શક્તિ કેટલી, આકાશના એક પ્રદેશની અંદર છ દ્રવ્ય રહી શકે એવી એની અવગાન શક્તિ, એવું બધું હોવા છતાં પણ એ બધા પોતે કોઈ પોતાનો સ્વભાવ છોડી અને મારા સ્વભાવ રૂપે થઈ શકતા નથી, એટલે મારામાં પ્રવેશ પામતા નથી, એ મારાથી તદ્દન ભિન્ન છે. જો પરજ્ઞેયો સાથેનું એકત્વ આપણે છોડવાનું છે, પરજ્ઞેયોનું મમત્વ આપણે તોડવું છે, તો એને સમજવા પડશે પરજ્ઞેયો કઈ રીતે છે, એમના પરિણમન કઈ રીતે છે, અને મને શા માટે એ સ્પર્શતા પણ નથી, શા માટે એ મારા નથી, શા માટે એ સદાકાળ હંમેશને માટે મારાથી ભિન્ન છે. એ વાતનો જો નિર્ણય નહીં થાય તો પછી એ પરજ્ઞેયોમાં રસ પડ્યા કરશે, રૂચિ રહ્યા કરશે, આસક્તિ થશે, એમાં ઇષ્ટ અને અનિષ્ટ પણ દેખાશે, અને આમ ને આમ આ જીવ એ વિભાવ ભાવે પરિણમતા આશ્રવ અને કર્મનો બંધ કરશે, ચાર ગતિમાં રખડશે. એટલે પરજ્ઞેયોથી એને ભેદજ્ઞાન તો કરવું જ પડશે. એ આજે કરે તો આજે, ને આજે ન કરે તો કાલે, ને કાલે ન કરે તો પરમ દિવસે, અને ન કરે તો બે મહિને છ મહિને. પણ એને પરદ્રવ્યો પરજ્ઞેયોથી એને પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવું ભેદજ્ઞાન કર્યા વિના ચાલશે નહીં. એવું ભેદજ્ઞાન તો એને કરવું જ રહ્યું. એ પરજ્ઞેયો છે, એ બધા જ્ઞેય છે. સ્વજ્ઞેય પોતાનો આત્મા છે. એવા સ્વજ્ઞેયનું મહાત્મા આણીને એને પરજ્ઞેયોને પોતાથી ભિન્ન કરવા જ રહ્યા. એ વાત આ ગાથામાં કરવામાં આવી છે. બહુ મહત્વની ગાથા છે. ખૂબ એના ઉપર મંથન, મનોમંથન કરવાની જરૂર છે. તો હું શા માટે આ પરજ્ઞેયો તરફ આકર્ષાઉં છું? પહેલા તો એ પરદ્રવ્યો છે, એ જ્ઞેયો છે એવો નિર્ણય થવો જોઈએ. એ કંઈ મારું હિત કરનારા નથી કે મારા નથી એવો નિર્ણય થવો જોઈએ. અને પછી હું શા માટે આકર્ષાઉં છું? અને એમ કરતા એ પરદ્રવ્યોથી પોતે પોતાની જાતે જુદો પડે છે. સ્વરૂપના લક્ષ્ય અંદરમાં જાય છે તો એવું વર્તતા એ પરજ્ઞેયોથી જુદો પડે. બીજી તો કોઈ રીત નથી, કોઈ એને જુદો પાડી દે એમ નથી. એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને પ્રાર્થના કરે, એમની સ્તુતિ કરે, વંદન કરે, નમસ્કાર કરે, એ બાહ્યમાં બધા તપ કરે, ગમે તેટલા તપ કરે, તેમ છતાં પણ એ પરજ્ઞેયોથી એ જુદો નથી પડી શકતો. એની સાથેનો એ જ્ઞેય જ્ઞાયક સંબંધ જે છે, પરજ્ઞેયોને સાથેનો જે સંબંધ, જ્ઞેય જ્ઞાયક સંબંધ, એને એ તોડી નથી શકતો. એ જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી એને ભેદ જ્ઞાન થશે નહીં અને સ્વરૂપમાં જશે નહીં. જેમ ભાવ્ય ભાવક સંબંધ હતો, ભાવ્ય ભાવક સંબંધને તોડ્યો, એ જ રીતે અહીંયા જ્ઞેય જ્ઞાયક સંબંધ જે છે એ પણ એને તોડવાનો છે. એ પરજ્ઞેયોથી એને જુદા પડવાનું છે. ભાવક એ કર્મ હતું અને અહીંયા જ્ઞેયો આ બધા છ એ દ્રવ્યો છે. એ ભાવક કર્મને કારણે, ભાવક કર્મને કારણે એનું લક્ષ્ય થતાં એ ભાવ્ય થતું હતું, અને એ ભાવ્ય એ વિભાવ ભાવ હતો, એ આત્માનું સ્વરૂપ નહોતું. અને એ પોતાના સ્વરૂપમાં જતા એ ભાવ્ય પછી ઉત્પન્ન થયું જ નહીં. એ અગાઉ આપણે ગાથામાં કર્યું. એ જ રીતે અહીંયા પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે એમાં એ રહે છે, તો પછી આ પરજ્ઞેયો અને જાણવા વાળો એ જ્ઞાયક, એવો જ્ઞેય જ્ઞાયક સંબંધ પછી રહેતો જ નથી. એને પછી પરજ્ઞેયોને જાણવા પણ થતું જ નથી. પોતે સ્વજ્ઞેયને જાણે છે તો પછી પરજ્ઞેયને જાણવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એનો ઉપયોગ એક તરફ જ રહ્યો છે, પોતાને જાણવા તરફ જ રહ્યો છે. સ્વ પર પ્રકાશક શક્તિ જે કહી એમાં પરને પ્રકાશવું એટલે પરજ્ઞેયો એના જ્ઞાનની પર્યાયમાં ઝળકે, પણ એમ નહીં કે એના જ્ઞાનમાં એ આવી જાય, એમ નથી થતું. એની નિર્મળતા દર્શાવે છે, એના જ્ઞાનની નિર્મળતાને કારણે એ પરજ્ઞેયો દેખાય છે. અરીસામાં સામે રહેલા બધા પદાર્થોના પ્રતિબિંબો પડે છે, તો એ અરીસાની નિર્મળતા છે શુદ્ધ, એટલે એ પ્રતિબિંબો પડે છે. એટલે એ જ્ઞેયને જાણે છે ત્યારે એ જ્ઞેયને જાણવા જતો નથી, પણ પોતાના જ્ઞાનનું એવું સામર્થ્ય છે, એવા જ્ઞાનના સામર્થ્યને કારણે એ પરજ્ઞેયો એને જણાય છે, એને એ જણાઈ જાય છે એમ કહે. એ બાહ્ય અનંત તત્વો પરજ્ઞેયો પોતાની હયાતી, પોતાના સ્વભાવનું સત્વ છોડવા અસમર્થ છે, અને હું મારું અંતરંગ તત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું. એટલે બધા પોતપોતાના સ્વભાવમાં રહ્યા છે, અને આવું દરેક દ્રવ્યનું પોતપોતાના સ્વભાવ ભાવે પરિણમન જે છે એ જગતની મોટામાં મોટી વ્યવસ્થા છે. જગતમાં ક્યાંય અવ્યવસ્થા નથી. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે છે. તે પરિણમે છે. એ સ્કંદ બન્યા છે તો વિભાવ ભાવે પરિણમે છે, પણ એ પણ એનો જ, એ વિભાવ ભાવ જે છે એ પણ એનો જ સ્વભાવ છે, એવા સ્કંદનો સ્વભાવ છે. એટલે કોઈ પોતે પોતાના સ્વભાવને, પોતાની હયાતીને, પોતાપણાને છોડતું નથી, પોતે પોતાપણાને છોડતું નથી. એટલા ઉપરથી જ દાખલો લેવાનો છે કે મારે પણ મારા પોતાપણાને છોડી અને અન્ય ભાવે શા માટે થવું જોઈએ. કોઈ પોતે પોતાના પણ પોતાપણાને છોડવા તૈયાર નથી તો પછી હું શા માટે આ નખામાનો બહારમાં રખડું છું? પાછો હું બહારમાં અન્યપણે થઈ શકતો નથી, માત્ર એવા ભાવ કરું છું. અન્યના કાર્યો કરી શકતો નથી, માત્ર કરવાના ભાવ કરું છું. અન્યને ભોગવી શકતો નથી, માત્ર ભોગવવાના ભાવ કરું છું. આ બધું એક પ્રકારે ગાંડ પણ નથી તો બીજું છે શું? જીવને આમ વિચાર કરતા એ પરભાવો છૂટી જાય છે અને પોતે પોતાના સ્વરૂપ તરફ પાછો વળે છે. બધેથી બહારથી ક્યાંય એને કોઈ સંઘરતું નથી, કોઈ રાખતું નથી, કોઈ એને કંઈ કરવા દેતું નથી, એટલે એ જીવ છેવટે પાછો વળીને પોતાના સ્વરૂપ તરફ જાય છે. એ વાત છે. અહીંયા કહે છે કે હું મારું અંતરંગ તત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું, અને પેલા પરજ્ઞેયો એ પોતે પોતાનો સ્વભાવ, પોતાનું સત્વ, પોતાની હયાતી એ છોડવા અસમર્થ છે. એટલે જ્ઞાન તે સ્વ અને પરને પોતાની અસ્થિમાં રહીને જાણતો હોવાથી એ જ્ઞેય જ્ઞાનમાં પેસતું નથી તથા જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. એ પરજ્ઞેયોમાં જ્ઞાન જતું નથી કે પરજ્ઞેયો મારા જ્ઞાનમાં આવતા નથી. એ સ્વ અને પરને પોતાની અસ્થિમાં રહીને જાણતું હોવાથી મારો જે જ્ઞાન સ્વભાવ છે એ મારા સ્વને જાણનારો છે, અને એ મારામાં રહીને, મારા સ્વરૂપે રહીને, મારું અસ્તિત્વ છે એમાં ટકીને એ જાણવાવાળો છે. અને પરજ્ઞેયો છે એ પણ એ પોતે પોતાની અસ્તિત્વમાં રહીને, પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખીને એ મારા જ્ઞાનમાં એ ઝળકે છે, મારા જ્ઞાનની પર્યાયમાં એ જણ દેખાય છે. એટલે આ રીતે એ બંને તદ્દન ભિન્ન છે. આમ બે વિભાગ તદ્દન જુદા છે. અંતરંગ તત્વ જ્ઞાયક પોતે અને બાહ્ય તત્વ સર્વ પરજ્ઞેયો. જો આ જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. આ રીતે અહીંયા ભેદ જ્ઞાન થાય છે, અને આવા ભેદ જ્ઞાનની આપણે અહીંયા આ વાત કરી. ગુરુદેવ વધારે ઘણો વિસ્તાર કર્યો છે. બધાને મારી ખાસ વિનંતી છે કે આ આખું વાંચી જવું, જાતે વાંચી જવું. આપણે અગત્યની વસ્તુઓ લઈએ છીએ અત્યારે આમાં, પણ બધાને આખું પૂરેપૂરું વાંચી જવા ખાસ મારી ભલામણ છે. હવે આગળ પણ એક લઈએ આપણે, અહીંયા અગત્યનું છે. પાના નંબર 206 ઉપર ત્રીજો પેરેગ્રાફ, પ્રવચન રત્નાકર, પાનું 206, કોમ્પ્યુટરમાં પેજ નંબર 218, કોમ્પ્યુટરમાં પેજ નંબર 218 અને પ્રવચન રત્નાકર ભાગ બીજો પુસ્તકમાં પાનું 206 એના ઉપર ત્રીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે ભગવાન આત્મા જાણે છે કે હું તો પ્રગટ નિશ્ચયથી એક જ છું. હું એક જ છું. હવે જો એક જ છે એની વાત આપણે જરા લેવી છે. અહીંયા શું ગુરુદેવ કહે છે કે હું તો નિશ્ચયથી એક જ છું, પર અનેક જ્ઞેયોને જાણતા હું અનેક રૂપ થતો નથી. એ જ્ઞેયો મને જણાય છે મારા જ્ઞાનની પર્યાયમાં. કેટલા જ્ઞેયો? અનંત જ્ઞેયો છે. જગત આખું જ્ઞેય છે, કેટલા જ્ઞેયો. પણ એ જ્ઞેયોને જાણવા છતાં પણ હું એ રૂપે થતો નથી. અનેક જ્ઞેયોને જાણતા હું અનેક રૂપ થતો નથી. હું તો એક રૂપ જ રહું છું. અનેક પરજ્ઞેયોને જાણવા છતાં હું અનેકમાં જતો નથી, અને તે અનેક જ્ઞેયો મારા જ્ઞાનમાં આવતા નથી. હું તો જ્ઞાયક માત્ર અનાકુળ આનંદને અનુભવતો આત્મા છું. અહીં એકલું જાણવાનું લીધું નથી, માત્ર જાણે છે એમ નથી લીધું, પણ અહીંયા એક બીજી વાત સાથે લીધી છે એ ગુરુદેવ આપણને સમજાવે છે. અહીં એકલું જાણવાનું લીધું નથી, કારણ કે જ્ઞાનમાં સાથે આનંદ પણ છે. એટલે જ્ઞાન, એટલે જ્ઞાન કરે છે, જાણે છે, અને સાથે એને આનંદ પણ થાય છે. એટલે જ્ઞાન અને આનંદ બે વસ્તુ લીધી છે. માત્ર એકલું જાણે છે એમ નહીં, પણ જાણે છે, અને એ વખતે એ સ્વને જાણે છે, એનું લક્ષ્ય સ્વ તરફ ગયું છે, એનો ઉપયોગ સ્વ તરફ ઢળી ગયો છે, એટલે એને આનંદની અનુભૂતિ થાય છે. એટલે એ આનંદને અનુભવે છે. અને જ્યારે એ સ્વને જાણે છે ત્યારે એ પરજ્ઞેયો એ પર તરીકે એના જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે. એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે એને સ્વ અને પર તદ્દન ભિન્ન અનુભવમાં આવી જાય છે. એટલે વાત લીધી છે અહીંયા કે હું તો જ્ઞાયક માત્ર અનાકુળ આનંદને અનુભવતો આત્મા છું. એટલે જાણે તો છે પરજ્ઞેયોને, પણ સાથે મૂળ વાત આ લીધી છે, કેમ કે એની દ્રષ્ટિ જે છે પોતા તરફ થઈ છે ને, સ્વ તરફ દ્રષ્ટિ થઈ છે અને સ્વ તરફ ઢળ્યો છે, એટલે એને પેલા પરજ્ઞેયો એ પર તરીકે એ જણાય છે અને પોતે પોતાના સ્વને જાણતા આનંદનો અનુભવ કરે છે. ગુરુદેવ કહે છે કે અહીં એકલું જાણવાનું લીધું નથી, કારણ કે જ્ઞાનમાં સાથે આનંદ પણ છે. જેમ આત્મામાં જ્ઞાન છે તેમ અતિન્દ્રિય આનંદ પણ છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની વાત કરી છે. ઇન્દ્રિયો દ્વારા નહીં, અતિન્દ્રિયપણે જે અનુભવાય છે, તે ઇન્દ્રિયો વિના જે અનુભવમાં આવે છે તેવા આનંદ અને જ્ઞાનની વાત કરી છે. માટે જેવું આત્માનું સ્વ પર પ્રકાશક સામર્થ્ય છે, સ્વ અને પરને પ્રકાશવાળું, સ્વ અને પરની પ્રસિદ્ધિ કરવાવાળું, સ્વ અને પરને જાણવાવાળું, એવું સ્વ પર પ્રકાશક સામર્થ્ય એવી શક્તિ છે, એવું જાણ્યું તો જ્ઞાનની સાથે આનંદ પણ આવે જ છે. આનંદ આવ્યા વિના, આનંદ આવ્યા વિનાનું એકલું જ્ઞાન તે જ્ઞાન જ કહેવાતું નથી, એ તો માહિતી કહેવાય. આપણે બીજું બધું જાણીએ ને, જ્ઞાન કરીએ ને, મેડિકલના જ્ઞાન ને, એન્જિનિયરિંગના જ્ઞાન ને બધા, એ બધા જ્ઞાન જ્ઞાન નથી, એ બધી માહિતી છે. અહીંયા તો કહે છે કે જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી એ કંઈ જાણતો નથી. સ્વરૂપનું જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે, ને એવું જ્ઞાન જ્યારે થાય છે તો એ જ્ઞાન છે એ આનંદ સહિત હોય છે, અને એ આનંદ પણ અલૌકિક આનંદ હોય છે, લૌકિક નથી. એની તુલના કોઈ બીજા આનંદ સાથે થઈ ન શકે, લૌકિક આનંદ સાથે ન થઈ શકે એવો એ આનંદ છે. સર્વત્ર ત્રિલોકનાથની દિવ્ય ધ્વનિમાં આવેલી આ વાત છે, ભાઈ તું આત્મા છે ને પ્રભુ, અને તું પ્રભુ છે પામર નથી. પ્રભુને પામર માનવો તે મિથ્યાત્વ છે. તું ભગવાન આત્મા છો ભાઈ, તું તારી જાતને પામર નહીં સમજ, એવી પામરતા કરવી એ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે. તું સિદ્ધ સમાન છો, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો છો, તું ભવ્ય છો. માત્ર તારે પુરુષાર્થ દ્વારા એ તારા સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરવાનું છે. અહીંયા કહે છે ગુરુદેવ કે અનંતાજ્ઞેયોને જ્ઞેયમાં પ્રવેશ કર્યા વિના અને જ્ઞેય જ્ઞાનમાં આવ્યા વિના જાણવાની તાકાતવાળો તું આત્મા છે, આવી તારી પ્રભુતા છે અને એ જ ઈશ્વરતા છે, એ જ ઈશ્વરતા છે. હવે આગળ લઈએ. પાના નંબર 207 ઉપર છેલ્લો પેરેગ્રાફ, પાના નંબર 207, કોમ્પ્યુટરમાં પેજ નંબર 219, છેલ્લો પેરેગ્રાફ. અહીંયા કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી બ્રહ્માનંદનો નાથ છે. બ્રહ્મ આનંદનો નાથ છે, બ્રહ્મને આનંદનો નાથ છે, એટલે એનો સ્વામી છે, એને તો આનંદ જ હોય. જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે, એનું બીજું કંઈ નથી. તેનો પ્રગટ સ્વાદ અતિન્દ્રિય આનંદ છે. કોઈ ઇન્દ્રિયોની મદદ વિના, કોઈપણ ઇન્દ્રિયની મદદ વિના પોતે અતિન્દ્રિયપણે એવા આનંદ સ્વભાવને અનુભવનારો ભગવાન આત્મા બ્રહ્માનંદ છે. જ્યારે ધર્મ આદિ એટલે ધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યોના સ્વભાવો મારાથી ભિન્ન છે, આમ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવ ભેદને લીધે હું આ છ એ દ્રવ્યો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, કૂદગળ અને અન્ય જીવો, એ છ પ્રકારના દ્રવ્યો પ્રત્યે મમતા વિનાનો છું, એટલે નિર્મમ છું. આ ત્રણ લોકના નાથ તીર્થંકર દેવ પ્રતિ નિર્મમ છું. એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ પણ મારા નથી, એનાથી પણ હું ભિન્ન છું. દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધાથી હું ભિન્ન છું, અને એમના પ્રત્યેનો જે ભાવ છે એ શુભ ભાવ છે. ત્યારે શુભ ભાવ હોય છે ત્યારે તેમના પ્રતિ લક્ષ જાય છે, પણ શુભભાવ કાંઈ તે પરને લઈને થાય છે તથા તે શુભભાવ થયો માટે ધર્મ છે એમ નથી. શુભભાવ સાધકને આવ્યા વિના રહેતો જ નથી. જે મોક્ષ માર્ગમાં છે એને જ સાચા શુભભાવ હોય છે. જે મોક્ષ માર્ગમાં નથી, સમ્યક દ્રષ્ટિ નથી, એના શુભભાવે શુભ નથી હોતા. એના સાચા અર્થમાં તો શુભભાવ પણ નથી. એના શુભભાવથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ નથી પડતો. મિથ્યા દ્રષ્ટિના શુભભાવથી કંઈ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ નથી પડતો. પાપાનુબંધી પુણ્યનો બંધ પડે છે. સમ્યક દ્રષ્ટિ છે અને એના જે શુભભાવ છે એ સાચા અર્થમાં શુભભાવ છે. અને એવા શુભભાવ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. જે મોક્ષ માર્ગમાં છે એને જે મોક્ષ માર્ગમાં એનાથી આગળ વધ્યા છે એનું સાચું મૂલ્યાંકન થાય છે એટલે એને અહોભાવ આવે છે, શુભભાવ આવે છે અને એનું મસ્તક ઝૂકી જાય છે. બાકી તો બીજા બધા જે શુભભાવ કરે છે તો એ તો અંદર ઊંડે ઊંડે એનો કોઈક પ્રકારનો રાગ છે એટલે એવા શુભભાવ કરે છે, અથવા તો એને ઊંડે ઊંડે કોઈક ભય છે એટલે એ શુભભાવ કરે છે કે પ્રભુ અમને એવી ખરાબ ગતિ ન મળે અથવા તો અમને દેવની ગતિ મળે એમ કરીને એ શુભભાવ કરે છે. એટલે એ મિથ્યાદ્રષ્ટિના શુભભાવ તો એ શુભભાવ સાચા શુભભાવ પણ નથી. એ શુભભાવથી પુણ્યનો બંધ જરૂર પડે છે પણ એ પુણ્ય પણ એને પાપ કરાવે, સામગ્રી આપે કે જેને લીધે થઈને ભોગવીને પાપ કરે. એ જ્યારે સમ્યક દ્રષ્ટિ થયો છે એના જે શુભભાવ છે એને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવે છે કે જેને લીધે થઈ અને એ મોક્ષ માર્ગમાં આગળ વધે. એટલે એ શુભભાવ સાધકને તો આવ્યા વિના રહેતો જ નથી. મોક્ષાર્થીને તો એવો શુભભાવ આવે 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 ને આવે. સમ્યક દર્શનની નજીક છે તો પણ આવે, સમ્યક દર્શન થયું છે તો પણ આવે, છઠ્ઠે ગુણ સ્થાને કે છે તો પણ એને શુભભાવ આવે. એટલે એકથી છ ગુણ સ્થાન સુધી શુભભાવ તો હોય હોય ને હોય. એટલે એ શુભભાવ અને બધી પરવસ્તુ એ બધું પરજ્ઞેયમાં જાય છે અને તે પરજ્ઞેયને હું મારા જ્ઞાનમાં રહીને મારા અતિન્દ્રિય આનંદના સ્વાદને વેદતો થકો મારાથી જુદા જાણું છું. આનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. તો હવે આજે આપણે આ ગાથા પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આગળ જે કળશ લખ્યો છે 31મી કળશ એ આપણે હવે લઈએ. અહીંયા આ ગાથા પૂરી થાય ત્યાર પછીથી અહીંયા કહે છે કે અહીં આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. સમયસાર ગાથા 37 પૂરી થયા પછી 37ની ટીકા પૂરી થયા પછીથી અહીંયા કહે છે કે અહીં આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. 31મો કળશ. ઇતિ સતિ સહ સર્વે અન્ય ભાવૈ સહ વિવેકે સતિ વિવેકે સ્વયં યમ ઉપયોગો બિમ્રત આત્મનામ એકમ પ્રકૃતિ ત પરમાર્થે દર્શન જ્ઞાનવૃતે કૃત પરિણતિ આત્મનામ એવ પ્રવૃત્ત. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે ઇતિ આ પૂર્વોક્ત પ્રકારે એટલે પહેલા જે કહેવામાં આવ્યું તે પ્રમાણે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થતા. 36મી ગાથામાં જે લેવામાં આવ્યો ભાવક ભાવની વાત કરવામાં આવી એ અને 37માં જ્ઞેય ભાવ પર જ્ઞેયો તરફનો ભાવ એવા ભાવક ભાવ જે કર્મને કારણે છે અને જ્ઞેય ભાવ એ પર જ્ઞેયોને કારણે એવા ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થતા એનાથી જુદો પડતા એનાથી પોતાને જુદો પાડતા. જે 36મી ગાથામાં ભાવક ભાવ અને 37માં જે જ્ઞેય ભાવ કયો એ બંનેથી પોતે જુદો છે એમ એને ભેદ જ્ઞાન થતા સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે સર્વ અન્ય ભાવૈ સહ વિવેકે સતિ એટલે સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે અયમ ઉપયોગ આ ઉપયોગ છે તે સ્વયં પોતે જ એક આત્મનમ પોતાના એક આત્માને જ બ્રિભત એટલે ધારતો ધારણ કરતો પોતાના એક આત્માને જ ધારતો પ્રકૃતિ તો પરમાર્થે દર્શન જ્ઞાન વૃત્તિ કૃત પરિણતિ જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્રથી જેને પરિણતિ કરી છે એવો પોતાના આત્મારૂપી બાગ ક્રીડાવનમાં જ આત્મ આરામે એવ પ્રવૃત્ત એટલે આત્મરૂપી બાગમાં જ એ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. એટલે એ પોતે પોતાના આત્મામાં જ રમણતા કરે છે. દર્શન જ્ઞાન ચારિત્રથી જેની પરિણતિ થઈ છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી જેની પરિણતિ વર્તે છે તે એ પોતે પોતાના સ્વરૂપમાં જ એ રમણતા કરે છે અને એવા રમણતા રૂપ એનું ચારિત્ર છે, એ સમ્યક ચારિત્ર છે એ વાત કરી છે. ભાવક ભાવ અને જ્ઞેય ભાવ એનાથી પોતે જુદો પડ્યો છે, એનાથી તેને ભેદ જ્ઞાન થયું છે અને એવું ભેદ જ્ઞાન થતાં હવે કંઈ બીજું બાકી રહ્યું નથી એટલે સર્વ અન્ય ભાવો એમાં આવી ગયા. સર્વ અન્ય ભાવોથી પોતે જુદો પડ્યો છે, પોતાને ભિન્ન અનુભવે છે. સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ, જુદાઈ થઈ, જુદાપણું થયું એટલે માત્ર પોતે સ્વસ્વભાવ ભાવે જ રહ્યો એટલે પોતાનો ઉપયોગ પોતાના આત્માના ભાવે જ રહ્યો. આ ઉપયોગ છે તે પોતે જ એક પોતાને જ જાણવાવાળો, પોતાના આત્માને જ ધારણ કરવાવાળો એટલે આત્મામાં જ એ ઉપયોગ સમાયો છે. આ ઉપયોગ પોતાના જ્ઞાનનો ઉપયોગ હવે બીજે ક્યાંય નહીં જતા માત્ર પોતાના આત્મામાં જ રહ્યો છે એટલે એ પોતે આત્માને જ ધારતો, પોતાના આત્માને જ બિભ્રત ધારતો એટલે પોતાના આત્મામાં જ ઉપયોગ હવે સમાયો છે. ત્યારે જે અનુભૂતિ થાય છે એની વાત કરે છે. ત્યારે શું પ્રગટ થયું છે તો કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણતિ થઈ છે. પરમાર્થ પરમ અર્થ પ્રગટ થયો છે. પરમ અર્થ શું છે તો પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એ હવે એને પ્રગટ થયું છે એટલે પોતાના આત્માનો અનુભવ અને એનું જ્ઞાન એ રૂપે એની પરિણતિ થઈ રહી છે અને એ જ ચારિત્ર છે એટલે એવા ચારિત્ર રૂપે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે એ પોતે પોતાના આત્મારૂપી બાગમાં ક્રીડા કરે છે, ત્યાં રમણતા કરે છે, ત્યાં જ રહ્યો છે, ત્યાં જ પ્રવૃત્તિ કરે છે, બીજે ક્યાંય એ જતો નથી. બધેથી પાછો ફર્યો છે, બધેથી બારમાંથી બધેથી પાછો વળ્યો છે. હવે પર સાથે એનો કોઈ સંબંધ રહ્યો નથી, પર સાથે એને ભેદ જ્ઞાન વર્તે છે એટલે એ પોતે પોતાના ઉપયોગને બહારથી ફેરવી લઈને ઉપયોગની દિશા બદલીને જે ઉપયોગ બહારનું લક્ષ કરતો હતો બહારમાં જતો હતો, પરના લક્ષે એ ભટકતો હતો, એ ઉપયોગ હવે આત્મામાં સ્થિર થયો છે. એ ગુલાટ ખાઈ અને એના જ્ઞાન દર્શનનો ઉપયોગ અંદર તરફ વળ્યો છે. જે પરનું લક્ષ કરતો હતો અથવા તો એ કર્મના ઉદયને કારણે જે સંયોગો આવતા હતા એવા કર્મના ઉદયના સંયોગોનું એ જ્યારે સ્નાનવિધ્ય કરતો હતો એમાં જોડાતો હતો અથવા તો એ પરજ્ઞેયો સાથે જોડાતો હતો, એની સાથે રહેતો હતો, ત્યાંથી હવે પાછો ફર્યો છે એટલે કે ભાવક ભાવ પણ ગયો છે અને જ્ઞેય ભાવ પણ ગયો છે. જ્ઞેય નાયક ભાવ અને ભાવે ભાવક ભાવ એ બંનેને છોડીને એ બંનેથી તદ્દન ભિન્ન થયો છે એટલે હવે એને બહાર ક્યાં રહેવાનું થયું, હવે બહાર ક્યાંય કંઈ કરવા પણ રહેતું નથી, બહાર કંઈ એના ઉપયોગને કરવાનું છે નહીં, બહાર હવે ભટકવાનું સ્થાન કોઈ રહ્યું નહીં, એ ઉપયોગને બહાર હવે ક્યાંય જવાનું થતું નથી એટલે એ ઉપયોગ પાછો વળ્યો છે, એનો ઉપયોગ હવે પાછો વળ્યો છે. કર્મના સંયોગો, કર્મનો ઉદય આવતા, કર્મનો વિપાક આવતા, જે સંયોગો થતા હતા એ ભાવક ત્યાંથી પણ એ પાછો વળ્યો છે અને પરજ્ઞેયો છે જ પ્રકારના દ્રવ્યો ત્યાંથી પણ એ પાછો વળ્યો છે એટલે એ ઉપયોગ હવે ક્યાં જશે, બહારમાં ક્યાંય હવે એને સ્થાન નથી રહ્યું જવાનું, કેમ કે ત્યાંથી તો એ જુદો પડ્યો છે, એટલે હવે એ ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, એટલે પોતે પોતાના આત્મામાં જ રહ્યો છે, એટલે પોતાના આત્માને ધારતો એમ કહ્યું છે. ત્યાં હવે કોઈ દ્વેત પણ રહ્યો નથી, બધું એક રૂપે છે, આત્મા પણ એ જ છે, ઉપયોગ પણ એ જ છે, એ જ્ઞાન કરવા વાળો પણ એ જ છે અને એ જ્ઞાનની પર્યાય પણ એની જ છે, એમાં કોઈ દ્વેત રહ્યો નથી, એવી એ પરિણતિ થઈ રહી છે. અને એ પરિણતિ એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણતિ છે. એ ત્રણેય ભાવો ત્રણ રૂપે નથી, એ એક રૂપ ભાવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ રૂપે ભાવ નથી, ખરેખર એ એક રૂપ ભાવ છે. અગાઉ ગાથામાં એ વાત આવી છે. તો હવે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપે એ પોતે પરિણમી રહ્યો છે ત્યારે એ માત્ર પોતાના સ્વરૂપમાં જ રમણતા કરે છે, એટલે બીજું ક્યાંય એ જતો નથી, એનો ઉપયોગ ત્યાં સ્થિર થયો છે. બહુ સરસ વાત કરી છે. આખી વસ્તુ પહેલા સમજાવી, કઈ રીતે જુદા પડવું એનો માર્ગ દર્શાવ્યો, એ જીતેન્દ્રિય પ્રણાથી શરૂ કરી અને 31મી ગાથાથી શરૂ કરીને અહીંયા સુધી આખો માર્ગ બતાવ્યો, કઈ રીતે જુદા પડવું એ વાત બતાવી, અને એમ જુદો પડતો 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 હોય જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે ત્યારે એ ત્યાં જ રમણતા કરે છે એમ કરી અને સ્થિરતા બતાવી દીધી. પોતે પોતાના સ્વરૂપમાં હવે સ્થિરતા કરે છે એ ભાવ આખો અહીંયા લાવી દીધો છે. મહાપુરુષોની વાત બહુ જુદી હોય છે પ્રભુ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન, કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા ઉપર ટીકા તો લખે પણ સાથે સાથે પાછા એવા શ્લોકની રચના કરે કે જેને લીધે થઈ અને આ પંચમકાળના જીવની પર ઘણો ઉપકાર થાય અને ઘણા સમજવાનું ખૂબ સહેલું થઈ જાય તેવો ઉપકાર કરે. પણ આપણા દુર્ભાગ્ય આપણને હજી કેટલો પણ જ્ઞાનનો ઉઘાડ નથી, એટલે આ શાસ્ત્ર પંચમકાળમાં પણ કેટલા વર્ષો સુધી આમ ને આમ પડી રહ્યું, એનામાં જે ભરેલા ભાવ હતા એ કોઈ બહાર લાવી ન શક્યું. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકામાં જે ભાવ, જે કળશમાં જે ભાવ હતા એને કોઈ બહાર ન લાવી શક્યું. છેલ્લા કેટલાય વર્ષોમાં જે પૂજ્ય ગુરુદેવે કામ કર્યું, આ સમયસારમાં જે ભાવ કુંકુંદાચાર્ય ભગવાને જે ભર્યા હતા એને અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો એની ઉપર જાણે કે હીરા ટાંકી દીધા. એ ભાવને બહાર લાવ્યા અને સાથે સાથે આવા કળશની રચના કરી, ખૂબ ઉઘાડ કર્યો. પણ એ બધાને સમજવું એ પણ અઘરું હતું. એ બધા જેમ છે તેમ એવા ભાવો ગુરુદેવે આપણને સમજાવ્યા. ગુરુદેવનો અનંત ઉપકાર છે પ્રભુ. એમને ન સમજાવ્યું હોત તો આ બધી વસ્તુ આમ આપણે સમજતા ન હોત. ખૂબ ખૂબ સમજાવ્યું છે. ઓગણીસો ઓગણીસ વખત 45 વર્ષ સુધી સમયસાર એમણે જાહેરમાં વાંચ્યું અને 1000 વાર પોતે વાંચ્યું છે. આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, સર્વોત્તમ ગ્રંથ છે. ભરત ક્ષેત્રમાં આ દ્રવ્યાનુયોગનો સર્વોત્તમ ગ્રંથ અને સર્વોત્તમ ટીકા છે. એને ગુરુદેવે અશરીરી થવાનું શાસ્ત્ર કહ્યું છે, એવું આ શાસ્ત્ર છે. અહીંયા આ 31મા કળશના ભાવાર્થમાં કહે છે કે સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી, સર્વ પરદ્રવ્યોથી અને એનું લક્ષ્ય કરતા, એ પરદ્રવ્યોનું લક્ષ્ય કરતા જે ભાવ થાય તે સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો, એનાથી જુદાઈ જાણી કે પોતે જુદો છે, ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, એટલે કે હવે પછી ઉપયોગ બીજે ક્યાંય રખડતો નથી. મિથ્યાદ્રષ્ટિનો ઉપયોગ તો 1 મિનિટમાં 1000 જગ્યાએ ફરી વળે, એને ક્યાં વાર લાગે છે. સમ્યક દ્રષ્ટિ જે છે એનો ઉપયોગ વારમાં જાય, છતાંય એમ કૂદકા મારતો નથી, માકડાની જેમ, વાંદરાની જેમ કૂદતો કૂદતો નથી, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. પણ મિથ્યાદ્રષ્ટિના ઉપયોગ તો એનો ઉપયોગ કહેવાતો નથી, એને લક્ષ કહેવાય. એનું લક્ષ તો 1 સેકન્ડમાં અહીંયા ને, 2 સેકન્ડે સુરત ને, 3 સેકન્ડે સોનગઢ ને, 4 સેકન્ડે બાલીતાણા ને, 5 સેકન્ડે ક્યાંય જતું રહ્યું હોય, એટલે એનું તો કઈ ઠેકાણો નથી. વસ્તુમાં જાય છે, સ્ટોરમાં જાય છે, તો એક પછી એક જેટલી વસ્તુ જુએ છે એ બધી વસ્તુ સાથે એનું લક્ષ જાય છે, એનો ઉપયોગ જોડાય છે. અને એ ઉપયોગ જોડાય છે તો એ શું ભાવ કરતો હશે? પુણ્યના ભાવ થતા હશે, એ પુણ્યના ભાવ થતા હશે. સ્ટોરમાં જાય, જેટલી વસ્તુઓ જુએ ને એ વસ્તુ સાથે એનો ઉપયોગ જોડાય, તો એ બધા ભાવ કેવા થાય? પુણ્યના ભાવ થાય, શુભ ભાવ થાય. ત્યાં કોઈને કહીએ ને તો સમજતા નથી, દલીલ કરે, પણ જરાક શાંત ચિત્તે વિચાર કરે ને તો આ બધી બિનજરૂરી પ્રવૃત્તિઓ જે છે એ પાપ કરાવે છે પ્રભુ, પાપ બીજું કંઈ કરાવતી નથી. ઘણા એમ કહે છે મને કે અમે તો કાંઈ કરતા નથી, સીધું સાદું જીવન જીવીએ છીએ, અમે કાંઈ પાપ કરતા નથી. જો જીવને બે જ પ્રકારના ભાવ હોય, કાં તો શુદ્ધ ભાવ હોય અને કાં તો અશુદ્ધ ભાવ હોય. શુદ્ધ ભાવમાં તો ક્યારે હોય, પોતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાના સ્વરૂપમાં ગયો છે ત્યારે શુદ્ધ ભાવમાં છે. એવું તો ક્યારે બને, ભાગ્ય જ બને છે. તો બાકી મોટે ભાગે એને શું થાય છે? મોટે ભાગે નહીં, લગભગ બધાને હંમેશા એમ જ થાય છે. શું થાય છે? તો અશુદ્ધ ભાવ છે. અને એ અશુદ્ધ ભાવના બે પ્રકાર, અશુદ્ધ ભાવના બે પ્રકાર, શુભ ભાવ અને અશુભ. હવે શુભ ભાવ ક્યારે થાય અને કોના લક્ષે થાય? તો શુભ ભાવ એ જ્યારે એ કંઈ ધર્મ ધ્યાન કરતો હોય ત્યારે એ શુભ ભાવ થાય, એ સિવાય તો શુભ ભાવ થાય નહીં. શુભ ભાવ થાય ક્યારે? એને એને સ્વાધ્યાય આદિ કરતો હોય, પૂજા સાચા હૃદયથી કરતો હોય, કે એને કરુણા વર્તતી હોય, કોઈના પ્રત્યે એને કરુણા વર્તતી હોય તો એને શુભ ભાવ થાય. પણ આવું તો ક્યારેક જ બને છે. દિવસમાં કેટલા કલાક એવું તો થાય, શુભ ભાવ કેટલા કલાક ચાલે? 16 કલાક જાગવાના, એમાંથી કેટલા કલાક શુભ ભાવ રહે? એટલે બાકીનો સમય રહ્યો એ કયો ભાવ રહ્યો? શુભ નથી તો બીજો ભાવ અશુભ જ છે. તો શુભ ભાવ જે છે એને લીધે થઈને પુણ્યનો બંધ પડે અને અશુભ ભાવથી પાપનો બંધ પડે. એટલે જ્યારે કોઈ એમ કહે ને કે અમે કંઈ કરતા નથી ત્યારે એમ કંઈ નથી કરતા, ત્યારે એનો અર્થ જ એ થયો કે તમે શુભ ભાવમાં નથી તો પછી કયા ભાવમાં હો? શુદ્ધમાં તો છો નહીં, એટલે અશુભ જ કહેવાય. આ વસ્તુઓ જે છે એ ગમવી, એમાં રૂચિ થવી, આ પદાર્થો માંથી મને એમ કે એમાંથી આનંદ પ્રાપ્ત થાય એવો વિચાર વિકલ્પ થવો કે આ કોમ્પ્યુટર સારું છે, તો સારું ક્યાંથી થયું? એ સારાપણાનો ભાવ થયો, એ શું થયો? એમાં રૂચિ થઈ, રાગ થયો. એ રાગનો ભાવ છે એ શું થાય? એનાથી પુણ્યનો બંધ પડતો હશે કે પાપનો પડે? બહુ શાંતિથી વિચાર કરી તો બહુ બેસી જાય એવું છે કે ભાઈ આ બધી દરેક વસ્તુ કારણ વગરના તમે સ્ટોરમાં આટા મારો છો ને, એમાં પાપ બાંધીને આવો છો, બીજું કંઈ કરીને નથી આવતા. બિનજરૂરી ચર્ચાઓ કરો છો ને, ટીવી જોઈ જોઈને ચર્ચાઓ કરો છો, પેપર વાંચીને ન્યૂઝ સાંભળીને જે ચર્ચાઓ કરો છો ને, એમાં પાપ સિવાય બીજું કંઈ થતું નથી. એના તરફ ખૂબ ધ્યાન રાખવા જેવું છે, જાગૃતિ રાખવા જેવી છે. અહીંયા તો કહે છે કે જ્યારે પોતે બહારમાં ક્યાંય હવે એને પોતાપણું લાગતું નથી, પોતે બધેથી જુદો પડ્યો છે, ભેદ જ્ઞાન થયું છે અને બધાથી પોતે પોતાને જુદો જાણ્યો, ત્યારે હવે એ ઉપયોગ બહારમાં જતો જ નથી અને એ ઉપયોગ હવે માત્ર ક્યાં રહ્યો છે? સ્વરૂપમાં જ રહ્યો છે અને ત્યાં જ રમણતા કરે છે. એટલે કહે છે કે સર્વપર દ્રવ્યોથી તથા તેમનું લક્ષ્ય કરતા, એટલે તેમનાથી તથા ઉત્પન્ન થતા ભાવ, એમ કહ્યું છે. એ કંઈ ભાવ ઉત્પન્ન કરાવે છે પરદ્રવ્ય? ના, પરદ્રવ્ય કંઈ ભાવ ઉત્પન્ન નથી કરાવતું. તમારી નબળાઈ છે એ તમને પરદ્રવ્યનું લક્ષ્ય થવાથી એવા ભાવ ઉત્પન્ન તમને થાય છે, તમારા પુરુષાર્થની નબળાઈથી. એ પ્રમાદ છે, એ જાગૃતિ નથી, એટલે એવા ભાવ થાય છે. એટલે પરદ્રવ્યનું લક્ષ્ય કરતા ઉત્પન્ન થતા જે ભાવો અને એ બધાથી પોતે જ્યારે ભેદ જ્ઞાન કર્યું ત્યારે પોતાનો ઉપયોગ હવે માત્ર પોતાના આત્મામાં જ રહ્યો, અન્ય ઠેકાણે હવે એને જવા પણ ન રહ્યું. અને આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મા જ રમણ કરે છે, એમ જાણવું. તો અહીંયા 31મો શ્લોક આજે આપણે અહીંયા પૂરો થાય છે. આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન